अरविन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलम् मंगलम् साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान् वीरो गौतम प्रभु मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् अज्ञानतिमिरांधानां ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजेतर्वात्मजम् राजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं। श्रीमद राजचंद्र ज्ञान मंदिर घटकोपर मुंबई परिषण महापर्व संवत 2062 ऑगस्ट 2006 स्वाध्याय श्रेणी नो विषय परम पद नो परम पंथ स्वाध्याय क्रमांक 4 मोक्ष मार्ग एक अने अनन्य। परम पदना परम पंथनी विचारणा अपने आ परिषण महापर्वनी आराधना में करीए छीए अने ए विषय सूत्र ने क्रमश जुदा जुदा सूत्रों थी विचारणा करता परम पद अने परम पंथनो स्वरूप समझ्या। ए परम पंथनो अवलोकननो मार्ग केटलो विकटता भरेलो छे केटलो दुर्घट छे ए आपणे आनंदगंजी महाराज ना पद थी थोड़ी विचारणा करी। विद्राग पुरुषे ए मार्ग केवी रीते कहो छे अने जे प्रकारे परम विद्रागे कहो छे तेज प्रकारे परम कृपाळु देव आ मार्ग जे जगतना जीवो ने पांच पांच प्रकार थी पण मळतो नथी ए मार्ग केवो सुलभ आ प्रभु करावे छे एनी विचारणा आपणे सवारे करी। चौथा स्वाध्याय में आपने विचारीए छे कृपाणु देव के छे आ मोक्ष मार्ग एक अने अनन्य छे पत्रांक 54 ना आधारे आपणी अत्यारनी विचारणा चालशे। निर्ग्रंथ महात्माओने नमस्कार। मोक्षना मार्ग बे नथी। जे जे पुरुषो मोक्षरूप परम शांति ने भूतकाळे पाम्या ते सघळा पुरुषत पुरुषो एक ज मार्ग थी पाम्या छे वर्तमान काळे पण तेथी ज पामे छे भविष्य काळे पण तेथी ज पामशे ते मार्ग मां मतभेद नथी असरळता नथी उन्मत्तता नथी पेदा भेद नथी मान्या मान्य नथी ते सरळ मार्ग छे ते समाधि मार्ग छे તથા તે સ્થિર માર્ગ છે અને સ્વાભાવિક શાંતિ સ્વરૂપ છે. સર્વકાળે તે માર્ગનું હોવાપણું છે. જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાન કાળે પામતા નથી અને ભવિષ્યકાળે પામશે નહીં. પરમ કૃપાળુ દેવે આ મોક્ષ માર્ગનું સ્વરૂપ આ પત્રની અંદર કેટલું સુસ્પષ્ટ બતાવ્યું છે. જે આનંદ ઘનને કહ્યું કે તારો મોક્ષ માર્ગ હે પરમાત્મા દુર્લભ છે, હું ગમે તે ઉપાય કરું તોય નથી મળતો, અને છેલ્લે તો કેવું જ પડ્યું કે કાળ પાકશે ત્યારે મળશે, બીજું શું કરીએ હવે. એ સ્થિતિમાંથી આ એક પરમ પુરુષ, એક જાગૃત પુરુષ, એક ચૈતન્ય પુરુષ, એક તીર્થંકર કોટિની કક્ષાનો પુરુષ, એક વિતરાગી પુરુષ આ કાળની અંદર એનું અવતરણ થાય છે અને એક પત્ર વ્યવહારની ભાષાની અંદર ગ્રંથોના અગાધ ગૂઢ રહસ્યો, શાસ્ત્રોના એવા પરમ ભેદ જેને પામતા પામતા વિદ્વાનો અને પંડિતો માથા પછાડે છે. બાર બાર વર્ષ કાશીમાં રહીએ, ભાષા ભણે, વ્યાકરણ ભણે, ન્યાય ભણે, તર્કશાસ્ત્ર ભણે, અનેક પ્રકારથી પછી એના મર્મ કાઢવાના પ્રયત્નો કરે તો પણ પાર પામી શકતા નથી. આ પરમ પુરુષે એની આપણી પોતાની ગુજરાતી ભાષામાં અને એવો મર્મ માર્ગનો આપણને મોક્ષ માર્ગ આટલો સરળતાથી સમજાવે, શું ઉપકાર છે. માત્ર આપણે શાંતિપૂર્વક એનો સ્વાધ્યાય, એની વિચારણા કરવી જોઈએ કે આવો મોક્ષ માર્ગ આપણને પ્રભુએ કહ્યો છે. બધે જગ્યાએ જઈએ તેમ કે કઠિન છે, જેવા તેવાનું કામ નહીં, તમારી કક્ષા નથી વગેરે વગેરે કંઈક ભૂમિકા જોઈએ. પરમ કૃપાળુ દેવ જુદી જ વાત કરે છે. મોક્ષના માર્ગ બે નથી. આ એક આટલું નાનું વાક્ય, મોક્ષના માર્ગ બે નથી, ગજબ છે. એક ઉપર લાવીને મૂકી દીધા એટલું તો નક્કી નહીં કહેવાય. આપણે જે દી શોધવો તે દી કયો શોધવો? એક જ, જે છે તે, જે છે તે, જે નથી એમાં જો ભરાઈ ગયા, ભેરવાઈ ગયા તો ગયા ને કામથી. કારણ કે બાકીના પરિભ્રમણના માર્ગ અનેક છે. ખૂબ વિચારવું, પરિભ્રમણના માર્ગ અનેક છે, મોક્ષનો માર્ગ એક છે. એક છે એમ ન કહ્યું કૃપાળુ દેવે, એની શૈલી સમજો. એને શું કીધું? બે નથી. કેટલી સચોટતા, બે નથી. એટલે એક છે કહીએ એટલે એમ થાય કે એને એક છે એટલે પોતાને ગમતો કીધો હશે, બીજાય હશે, ઘણાય હશે. નહીં, આ શ્રીમદની શૈલી છે. મોક્ષના માર્ગ બે નથી. લ્યો હવે શું કરવું? કોને પૂછું? મોક્ષના માર્ગ બે નથી. પણ સાહેબ, તમે તમારા અભિપ્રાયથી કયો એમ ચાલે? તમે કયો કે નથી એટલે? તમે અમને પ્રમાણથી વાત કરો. આ તો મોક્ષનો સોદો છે. જો અમે આમાં ભેરવાઈ જાય, ગફલતમાં તણાઈ જઈએ તો મરી રહ્યા. અમારા પરિભ્રમણની જવાબદારી કોણ લેશે? આ જ્ઞાની પુરુષ કે ઉભાર્યો. જે જે પુરુષો મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા તે સગળા સત્પુરુષો એક જ માર્ગથી પામ્યા છે. પ્રમાણ તું શોધી આવ કોઈ પણ ને જેણે મોક્ષ પ્રાપ્ત કર્યો છે મોક્ષરૂપ શાંતિને, પરમ શાંતિને જે જીવો પામ્યા છે તે સગળા સત્પુરુષો છે અને એક જ માર્ગથી પામ્યા છે. અમારું પ્રમાણ એ છે કે એ માર્ગ સિવાય બીજા કોઈ માર્ગે આ જગતની અંદરનો પરિભ્રમણ કરતો કોઈ પણ જીવ મોક્ષરૂપ પરમ શાંતિને પામ્યો નથી. પરમ શાંતિ એટલે જ્યાં પછી કોઈ પણ પ્રકારની અશાંતિ ઉદ્ભવ થવાની કોઈ સંભાવના નથી, એને પરમ શાંતિ કહેવાય. તો આ પ્રમાણ છે કે જે જે પામ્યા છે તે સઘળા સત્પુરુષો, સઘળા એટલે સમજાય છે ને શબ્દ, કેને બાદ કરશો? ઓલ, બધા જે પામ્યા છે, તમે જેની વાત કરવી એને કરો, જે પામ્યા છે એ એક જ માર્ગથી પામ્યા છે, વર્તમાન કાળે પણ તેથી જ પામે છે. સમાધાન બરોબર મળે ને, કે વર્તમાન કાળે પણ તેથી જ પામે છે, ભવિષ્ય કાળે પણ તેથી જ પામશે, ભલે ન પામ્યા હોય. આજ નહીં તો કાલ, કાલ નહીં તો બે પાંચ વર્ષે, બે પાંચ નહીં તો લાખ વર્ષે, પણ આજ કરીએ છૂટકો છે, આજ માર્ગ પામીએ છૂટકો છે. પરમ પદનો પરમ પંથ નહીં મળે ત્યાં સુધી પરમ પદની પ્રાપ્તિ શક્ય નથી. પરમ પંથ અને વિતરાગે પરમ પંથ જેવો છે તેવો કયો છે? જેહ પ્રમાણે પરમ વિતરાગે સવારે આપણે વિચારણા કરી, એ જોર ઉપર આ પુરુષ કહે છે કે અમે તો સર્વજ્ઞ વિતરાગે કહેલો માર્ગ એ જ કહીએ છીએ, એટલે કહીએ છીએ કે આ માર્ગ એક છે, અને એક છે એટલે ત્રિકાલા બાધિત છે, ત્રણ કાળમાં પણ માર્ગનું સ્વરૂપ બદલાતું નથી. એ ભૂતકાળે પામેલા, અત્યારે પામી રહ્યા છે તે, અને ભાવિ કાળમાં પામશે તે બધા, આ એક જ માર્ગ. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદાભેદ નથી, માન્યા માન્ય નથી. આ માર્ગમાં નાસ્તિથી વાત કરે છે કે શું નથી, શું છે એ પછી કહે છે. દર્શન શૈલી એવી છે કે નાસ્તિથી અને અસ્તિથી બંને રીતે વાત કરવી, પ્લસ એન્ડ માઇનસ, વોટ ઇઝ પોઝિટિવ એન્ડ વોટ ઇઝ નેગેટિવ. આ માલ અમારો લઈ જાઓ તો તમને શું લાભ થશે, અને નહીં લ્યો તો શું નુકસાન થશે, આ સેલ્સમેનશીપ એમ કહેવાય. અથવા તો કોઈ માર્ગની પ્રમાણિકતા કેવી હોય તો એમ કહેવાય કે આનાથી આના આ સારા પોઈન્ટ છે, આ એના અવળા પોઈન્ટ છે. એમ મોક્ષ માર્ગ આપણને જયારે એક જ બતાવે છે ત્યારે કે જો આ એક માર્ગ છે, અને એ માર્ગની અંદર પેલા શું નથી, એટલે જોખમ પેલા સમજી લ્યો, રિસ્ક ફેક્ટર્સ. એટલે કોઈને નવી કંપનીના શેર લેવા હોય ને તો કંપની ઘણી સરસ છે, બધી બહુ મોટું કામ છે, પ્રોજેક્ટ ઘણો છે, માલ ઘણો વેચાવાનો છે, એની પોટેન્શિયાલિટી ઘણી છે, જગત દુનિયામાં ઘણું ઘણું એનું નામ થાય એમ છે. ઉભો રે, રિસ્ક ફેક્ટર જોવા દે તારા, એમાં ખબર પડે કે તારી નબળી કડી કઈ છે. જો નબળી કડી હોય તો એનો ભરોસો થાય નહીં. પરમ કૃપાળુ દેવ મોક્ષ માર્ગનું સ્વરૂપ કહેતા કહે છે કે એમાં શું નથી, કહી દઈ કે આપણને તમને કોઈને રિસ્ક નથી, મુમુક્ષુને કોઈ રિસ્ક નથી, જાઓ રિસ્ક ફ્રી, હેઝલ ફી ટ્રાવેલ, વર્લ્ડની ટૂર કરો, કોઈ અવરોધ નહીં. તો કહે છે તે માર્ગમાં મતભેદ નથી. જો માર્ગનું સ્વરૂપ સમજવું છે, જ્યાં મતભેદ હોય તો ત્યાં મોક્ષનો માર્ગ નથી. એટલે આપણે બાદ બાકી થઈ જાય ને તરત, કે એક જ માર્ગ છે અને મતભેદ નથી એમ પ્રભુએ કહ્યું છે. હવે જ્યાં મતભેદ છે તો સમજી લેવું કે આ ભાઈ પાસે વાત ગમે એટલી કરે પણ માર્ગ નથી, કારણ કે મોક્ષ માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી. અસરળતા માયા, કપટ, કેવું કાંઈ, બોલવું કાંઈ, કરવું કાંઈ, લોકોને દેખાડવું કાંઈ, વેચવું કાંઈ, આ બધી અસરળતા છે. સીધા સાદા ટ્રાન્સપેરન્સી જેને આપણે કહીએ છીએ, પારદર્શક જેવા છીએ તેવા, માર્ગનું સ્વરૂપ જે છે તે. જ્યાં દંભ છે, જ્યાં આડંબર છે, જ્યાં છદ્મપણું છે, પ્રછન્નતા છે, બહારનું સ્વરૂપ જુદું, અંદરનું સ્વરૂપ જુદું, પેકિંગ જુદું, માલ ખોટો, આ બધી અસરળતાના લક્ષણો છે. અસરળતા એટલે માયા. માયા મીન્સ ડિલ્યુઝન એન્ડ ઇલ્યુઝન. જે હોય તેથી વિપરીત બતાવવાનું, લોકોને ભ્રમમાં નાખવાનું, ભ્રાંતિ કરી દેવાની. મોક્ષ માર્ગમાં જ્ઞાની પુરુષ કહે છે અસરળતા નથી, ઉન્મત્તતા નથી. મોક્ષનો માર્ગ હોય એમાં ઉન્મત્તતા, જનૂન, ગાંડપણ, એવું ધર્માંધતા, એવું સાંપ્રદાયિક વિષ જેને કહીએ, એકાંતિક આગ્રહ જેને કહીએ એ બધી ઉન્મત્તતા છે. એક પદ્મ પ્રભુના સ્તવનમાં આપણે આવી ગયું, મેં લીધું હતું કે કારણ વિન કારજ સાધીએ તે નિજ મત ઉન્માદ. કારણને માનતો નથી, કારણ આપતો નથી, ને કાર્યની સિદ્ધિ જોઈએ છીએ. આ ઉન્માદનો માર્ગ છે, આ મોક્ષનો માર્ગ નથી. મોક્ષનો માર્ગ તો મોક્ષનું કારણ આપવું જોઈએ. વિતરાગ વિજ્ઞાન છે, કારણ અને કાર્ય પરસ્પર સંકળાયેલા છે. ધેર કેન નોટ બી ઇફેક્ટ વિધાઉટ ગિવિંગ એ કોઝ, એન્ડ ઇફ યુ ગીવ એ કોઝ, ઇફેક્ટ વિચ ફોલો ઇનવેરિએબલી. આ વિજ્ઞાન છે, એમાં ઉન્મત્તા નથી. આ ખોમેનીનો જનુન ન ચાલે. અહીંયા એ માર્ગ સ્વયં શાંતિનો છે, એટલે ઉન્મત્તાની કોઈ આવશ્યકતા નથી. ઉન્મત્તા એ માર્ગનું લક્ષણ એટલા માટે નથી કે એ માર્ગથી કયું પદ પ્રાપ્ત કરવું છે, મોક્ષનું. મોક્ષ પદનું લક્ષણ શું કીધું? પરમ શાંતિ. તો પરમ શાંતિ વાળાને ઉન્મત્તા કેવી રીતે હોઈ શકે? જેને પરમ શાંતિ મેળવી છે એ માર્ગમાં ઉન્મત્તા કેવી રીતે હોઈ શકે? ઉન્મત્તપણું નથી, ભેદાભેદ નથી, ભેદ પ્રભેદ કઈ નથી, માન્ય માન્ય નથી. એટલી બધી માન્યતાઓ પરસ્પર વિસંગત, પરસ્પર અસંગત. જ્ઞાનને વ્યવહાર સાથે સંબંધ ન હોય, વ્યવહારને જ્ઞાન સાથે સંબંધ ન હોય, જ્ઞાનને સંપ્રદાય સાથે ન હોય, સંપ્રદાયને તત્વજ્ઞાન સાથે કંઈ સંબંધ ન હોય. યશોવિજયજી મહારાજે સિમંદર સ્વામીની એક સ્તવનની રચના કરી છે, 125 ગાંઠાનું સ્તવન. એમાં એને સિમંદર સ્વામી પોતે પાસે પોતે ફરિયાદ કરે છે કે હે સ્વામી સિમંદરા, તું સાંભળ મારી વાત. આ કારણ કે આ લોકની અંદર કોઈ સાંભળતું જ નથી મારી વાત. એ ફરિયાદની અંદર 125 ગાથા વાંચો એક એક ઢાળ એની, તો એને ફરિયાદ કરી છે કે ચારે બાજુ લોકોમાં ધમાધૂમ ને કુટારા ને એટલો બધો આડંબર થઈ ગયો છે, હે વિતરાગ તારા માર્ગને અમારે આમાં શોધવો ક્યાં? અને આ તો કોઈ સાંભળે એમ નથી, વિતરાગો તો બધા સિદ્ધ લોકમાં છે. એટલે સિમંદરને કહે છે કે આપ જતા જતા એનો નિવેડો કરતા જાઓ, જરા અમને માર્ગ બતાવો. અરે જ્ઞાનીઓને એટલી બધી કરુણા હોય છે, કરુણા છે એને, આપણા મોક્ષમાં એને રસ છે. આવી નિષ્કારણ કરુણા સંસારના સંબંધમાં ક્યાંય જોવા ન મળે. આપણું હિત કોઈને હૈયે હોય તો આવા જ્ઞાનીઓની અને સંતની પરંપરા સિવાય બીજું પાત્ર શોધવું મુશ્કેલ છે. મા બાપ પણ સંસારના મતલબથી સંકળાયેલા છે. એ દેહને જન્મ આપે છે, જ્ઞાનીઓ આપણા આત્મ સ્વરૂપને જન્મ આપે છે. માટે દેહને જન્મ આપનાર માતાઓ તો અનંત કરી, પણ આત્મ સ્વરૂપને આપનાર એક ગુરુ મળે તો બસ છે, પછી બીજાની જરૂર નથી. જીવનના સુખ સુધી માં ને બાપ છે. આ લોકને પરલોક મુક્તિ ન મળે ત્યાં સુધીના સુખમાં ગુરુ ઉભો છે. કૃપાળુ દેવે મુનિઓને કીધું, મુનિ વિકલ્પ કરો. માં આ દેવકરણજીને લલ્લુજી મહારાજ અમારે સાથે આવે છે અને તમે બધા બાકીના ઈર્ષા કરો છો. ચુનીલાલજી મહારાજને કીધું કે જો અમારી આજ્ઞા પ્રમાણે ચાલશો તો અહીંયા તો શું, પણ તમે જ્યાં હશો ભવાંતરમાં અહીંયા પણ મુનિ તમને ઉઠાવી લેશે. આ પરમાર્થ ગુરુ છે. આપણો બાપ તો ક્યાંય રખડતો હશે, આપણી માં તો ક્યાંય હશે. ક્યારેક એ માના આપણે માં હશું, કોને ખબર છે. આવા સંસારના સીમિત સંબંધોથી આપણું આખા જીવનની વિચારણાને આવી મર્યાદિત ન કરાય. જીવીએ ત્યાં સુધી માન આદર સંયોગો એ વ્યવહારનો બધો જ ક્રમ જાળવવાનો, એની ના નથી કહેતો. અત્યારે વાત મોક્ષ માર્ગની ચાલે છે, એટલે જે વાત ચાલે એને ન્યાય આપવાનો હોય. ત્યાં માની અવગણના નથી, પણ બીજી માં કરવી નથી. લ્યો આટલો બધો માના તરફ ભાવ છે તો કરને. તો જ્ઞાની કે છે કે હવે અમારે એવું જીવન જીવવું છે કે હવે અમારે બીજી માં કરવી નથી. આહા, શું સંસારનો ક્રમ છે અને માર્ગ મોક્ષનો ક્રમ છે, ઓળખવું પડે. એનો વિવેક, એનું ભેદ આપણે બરોબર સમજવો પડે. સર્વકાળે તે સરળ માર્ગ છે. હવે અસ્થિથી વાત થાય છે, વોટ આર ધ પોઝિટિવ આસ્પેક્ટ? આ નથી, આ નથી, આ નથી, આ નથી, મતભેદ નથી, માન્ય માન્ય નથી, અસરળતા નથી, ઉન્મત્તા નથી, કઈ વાંધો નહીં. શું છે એ તો કયો. સરસ, અમને તો શું છે એમાં રસ છે. તો કે તે સરળ માર્ગ છે, આ માર્ગે ચાલવો એ સરળ છે. વેરી ઇઝી, વેરી કમ્ફર્ટેબલ, વેરી કન્વીનિયન્ટ, હેસલ ફ્રી જેને કહીએ, તે સમાધિ માર્ગ છે. જેમ જેમ માર્ગમાં જશો તેમ તેમ સમાધિ પ્રાપ્ત થશે. સંસારનો માર્ગ ઉપાધિનો માર્ગ છે, મોક્ષનો માર્ગ સમાધિનો માર્ગ છે, તથા તે સ્થિર માર્ગ છે. સ્થિર માર્ગ છે, એ સ્થિર માર્ગ છે એટલે એ માર્ગ ચોક્કસ છે, બદલાતો નથી. દુનિયાના કેટલાય માર્ગની અંદર એને પછી ડાયવર્ઝન આવે અને બદલવા પડે, ડેવિએશન લેવા પડે. આ ફેક્ટરીમાં કામ કરતા હોય ને બધા મારા કરતા વધારે હોશિયાર હોય, કે એકને એક માલ હોય ને તો વેચાય ને, એટલે કે થોડું ડેવિએશન પ્રોડક્શન લાઈન કરો ને, થોડુંક નવું કરો. અને એવા ઘણા એવા સંપ્રદાયો હોય છે કે નવું નવું કર્યા કરે છે. અરે આ સ્થિર માર્ગ છે, આ મોક્ષ માર્ગમાં તું નવા ચાળા ક્યાંથી શીખી આવ્યો? એક જગ્યાએ એટલે આ તો આપણે સમજીને પછી ભૂલી જવાનું કે સામાયિક કરે પછી કે ત્રિરંગી સામાયિક થશે ને સપ્તરંગી થશે, આવા ચાડા અહીંયા ક્યાં લાવ્યા? સામાયિક એટલે સામાયિક, એમાં રંગ ક્યાંથી આવે? શેનો રંગ ચડાવવો છે? પછી કપલ સામાયિક આવે. અરે મોક્ષ માર્ગમાં એકાકીનો માર્ગ છે કે કપલનો માર્ગ છે? કપલ છે એ સંસાર છે કે મોક્ષ છે? કઈક તો વિચાર કરીએ. બસ અમે બે માણા નો જાય, અરે તું બે માણા હો તો તારી મોક્ષની લાયકાત જ નથી. જેને હજી આવા ભાવ અંદર ઉછરે છે વિલાસિતતાના, રાગના, એ હજી મોક્ષ માર્ગની આપણે હજી વિચાર કરવો પડશે. કે વાત સારી લાગે ને મારા જેવા કહીએ તો બહુ ભૂંડા લાગે, કેમ કે મુંબઈની અંદર તો આ બધું વધારે ઘેલું લાગે છે, એટલે આવી વાતે ન થાય. પણ હવે અમે શું કરીએ, રાજકોટમાંથી આવ્યા ને, બોલી જવાય, કેવું ન જોઈએ, તમને બધાને ખોટું લાગે. આવા કોઈ ચાળા કરવામાં, આવા કોઈ દમ દેખાડા કરવા નહીં. અમારે બે માણાએ કરવું, બે માણાએ કઈ જાત્રાએ જવું હોય તો એ આવે તો આવે, એ નથી. અરે એ આવે કે ન આવે, મોક્ષનો માર્ગમાં તને હું નહીં પૂછે કે તારા જોડીદારને લાવ્યો છું? પછી પૂછે કે કયા જોડીદારને, કેમ કે મેં તો કેટલી કરી છે, કેને લાવવી, કેટલા જન્મારા કર્યા. અમેરિકામાં હું એક જગ્યાએ ગયો, યુવાનો સાથે કાર્યક્રમ ચાલે, એની અંદરના થોડાક મિત્રો બધા જરાક મસ્કરા હતા. મને પૂછ્યું કે સાહેબ કે તમે એમ કહો છો કે લવ મેરેજને અથવા ચોઇસ મેરેજ અને એરેન્જ મેરેજ, તો એની અંદર તમે એરેન્જ મેરેજની અંદર શું કરો? એરેન્જ મેરેજની અંદર છોકરો ઉંમર લાયક થાય એટલે એના મા બાપ સમજે છે કે અમારી જવાબદારી છે એને પરિવારના વ્યવસ્થિત માળખાની અંદર ગોઠવવો, કુટુંબ પરિવાર બધું જોઈએ, મેચિંગ જોઈએ, અને આ બધું જ કરીને એનું જીવન સરસ મજાનું સારી રીતે ચાલે. બધી જ પ્રકારનું સામંજસ્ય, સંસ્કારનું સામંજસ્ય, શિક્ષણનું સામંજસ્ય, આર્થિક પરિસ્થિતિનું સામંજસ્ય, જો આ વધારેમાં વધારે મેચિંગ પોઈન્ટ્સ મળે તો જ જીવન ચાલે. કઈ એ કામ હોય ને એ કામ હોય તો ન ચાલે, એ ચોઈસમાં બધું ચાલે. તો કે એની પદ્ધતિ શું? પદ્ધતિ તો અમારે ત્યાં એ પ્રકારની એની બાયોડેટા તૈયાર કરવામાં આવે, અને બાયોડેટા પછી અમે જયારે જાહેર કરીએ ત્યારે 5-25 સંબંધીઓને આપીએ અને એકબીજા જુએ, અને એના ઉપરથી એ લોકો રિઝેમ્બલન્સ નક્કી કરે કે કેટલા ટકા વાતને મળતી આવે છે, અને એના ઉપરથી આગળ વધે વાત, પછી વડીલો પૂરી કરે. મને કીધું સાહેબ એ જ વાંધો અમારો. મેં કીધું કે એમાં તને વાંધો શું આવ્યો? તો કે અમે કોઈથી બાયોડેટા ન કરી શકીએ. મેં કીધું શું વાંધો? મને કે બાયોડેટામાં તમે શું લખો? મેં કીધું પેલા લખીએ પોતાનું નામ, એનું શિક્ષણ, એની ઉંમર, એની સ્કીન, એની હાઇટ, એ બધું લખી નાખી, પછી એના માં, એના બાપ, એના ભાઈઓ, એના બેન, એ કઈ પૈણા હોય તો વેવાય, મામા મામીઓ, મોસાળ કાકા, બધા આ બધું કમ્પ્લીટ ખ્યાલ આવે. અમારાથી નહીં લખાય. મેં કીધું શું કામ ન લખાય? મને કે કયો બાપ લખવો? મને કે તમારે વસંતભાઈ જાણવું જોઈએ કે યુ આર ઇન અમેરિકા.
મને મને સ્ટ્રાઇક થયું, કે વાત સાચી છો, તારો કયો ભાઈ લખવો, તારો કયો બાપ લખવો, તારો કયો કાકો લખવો, મારા બાપનો ભાઈ લખવો, એ તો પાછા બીજે ભાઈઓ ગયો છે. આ દશા, આ સમાજ જીવન, આ દશા છે. મોક્ષ માર્ગની અંદર આ સ્થિર માર્ગ છે, એક જ માર્ગ છે અને સ્થિર માર્ગ છે. આની અંદર આવા નવીનતાના ચાળા ન ચાલે, એની સ્થિરતા જોખમાઈ જાય. અને સ્વાભાવિક શાંતિ સ્વરૂપ છે આ માર્ગે, સ્વાભાવિક શાંતિ સ્વરૂપ આ માર્ગે ચાલે એને અનુભવ શેનો થાય? શાંતિ સિવાય કઈ નથી. આપણી કોઈ પણ ધર્મક્રિયા થાય એનું પરિણામ શું? શાંતિ. તો પીસ ઇઝ ધ બિગિનિંગ ઓફ ધ રિલિજિયન એન્ડ એબ્સોલ્યુટ પીસ ઇઝ ધ એન્ડ ઓફ ધ રિલિજિયન. કંઈ પણ ધર્મનો પ્રારંભનું પરિણામ શાંતિ, અને પરિપૂર્ણ શાંતિ એટલે ધર્મની સમાપ્તિ. એને સુવિધિનાથ સ્વામીના સ્તવનની અંદર આનંદ ગંજીએ સમાપત્તિ કીધી છે, પૂજાની સમાપત્તિ. પૂજાની સમાપત્તિ એટલે પછી પોતે પ્રભુ સ્વરૂપ થઈ ગયો, પછી કેની પૂજા કરવાની? આ શાંતિ સ્વરૂપ મોક્ષ માર્ગ છે. પીસ એન્ડ એબ્સોલ્યુટ પીસ, ઇટ બિગિન્સ વિથ ધ પીસ વિથ ધ ફર્સ્ટ સ્ટેપ એન્ડ લાસ્ટ સ્ટેપ ઇઝ ધ એબ્સોલ્યુટ પીસ. એ સ્વાભાવિક શાંતિ સ્વરૂપ છે. સર્વકાળે તે માર્ગનું હોવાપણું છે, સર્વકાળે આ માર્ગ છે, ક્યારેય માર્ગનો લોપ નથી. કૃપાળુદેવ લખે છે કે આ ધરતી ક્યારેય સત્પુરુષ વિહોણી થઈ નથી. જો થાય તો એને કહ્યું કે આ પ્રકૃતિના નિયમો કોના માટે, આ વરસાદ કોને માટે વરસે અને સૂર્ય કેને માટે પ્રકાશે, આ આખું જગતનું નિયમન અને સંતુલન કેવળ સત અને ઋત છે, અને સત ને ઋતને બરોબર પકડી રાખનાર જો કોઈ તત્વ હોય જગતમાં તો સત્પુરુષો છે. એ આ લોકના જીવનને અસ્તવ્યસ્ત થવા દેતા નથી. જેવો મોક્ષ માર્ગ સ્થિર છે, એવો જ એને સંસારની અંદર મોક્ષ પદનો માર્ગ ચાલુ રહે સદાકાળ. જ્યાં જીવ છે ત્યાં મોક્ષ છે. કૃપાળુદેવે કહ્યું મોક્ષ એ આત્માનું પદ છે, તું છો મોક્ષ સ્વરૂપ. હવે હું છું ને મોક્ષ નથી, મોક્ષ ન હોય. કૃપાળુદેવ કે મોક્ષ તો આ કાળે પણ હોય, બોલાય એમ કે મોક્ષ તો છે પણ દાતા દુર્લભ છે. મોક્ષનો દાતા નથી, મોક્ષ તો છે. જો તું છો તો પછી મોક્ષનો ક્યાં હોય તારા વિના બીજે? સમજવું પડે. સર્વકાળે તે માર્ગનું હોવાપણું છે. જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાન કાળે પામતા નથી, અને ભવિષ્ય કાળે પામશે નહીં. માર્ગના મર્મને પામો. માર્ગના મર્મને નહીં પામીએ, ધર્મના મર્મને નહીં પામીએ, અને માત્ર બાહ્ય ક્રિયા, માત્ર યંત્રવત ક્રિયા, માત્ર દેખાદેખીની ક્રિયા, એનાથી ધર્મની સ્પર્ધામાં આપણે ઉતરી જઈશું, આત્મકલ્યાણ નહીં થાય. બીજું જે થવાનું હશે તે થશે. એક જગ્યાએ ગયા હતા, મારી સાથે મારા મિત્ર હતા. પછી મેં કીધું શું કીધું, તમે શું કહો છો, તમારો અભિપ્રાય શું છે? બસ અહીંયા ધર્મ સિવાય બધું હતું. ગયા હતા ધર્મ સ્થાનકમાં, એને કીધું બસ અહીંયા ધર્મ સિવાય બધું હતું. એવી દશા આપણી થઈ જશે. એટલે અહીંયા કહે છે માર્ગના મર્મને પકડો. કૃપાળુ દેવે તો કેવી કૃપા કરી છે. છૂટે દેહાત્યાસ તો નહીં કરતા તું કર, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર. તું ધર્મને મર્મને પામ્યો હોય, જો તારો દેહાત્યાસ નબળો પડ્યો હોય તો, તારો દેહાધ્યાસ અકબંધ હોય અને વધતો હોય માત્રામાં, અને તું ધર્મની વાત કરતો હો, તો જ્ઞાની કહે છે તું માર્ગના મર્મને પામ્યો નથી.
અને માર્ગના મર્મને પામ્યા વિના કોઈ કાળે છૂટકો નથી. ધર્મથી, ધર્મની બાહ્ય ક્રિયાકાંડથી મોક્ષ નથી, એના મર્મને આત્મસાત કરવાથી મોક્ષ છે. માર્ગ કેટલો, એનું મર્મનું મહત્વ કેટલું હશે તો કૃપાળુદેવે એક પત્ર લખ્યો મુનિશ્રી ઉપર, વિતરાગનો સાધુ છે, હાથમાં મોપત્તીને રજોરણ છે, એને લખ્યું કે આ પત્ર અંબાલાલથી સમજવાનું અધિક બનશે, કારણ કે અમે અંબાલાલ સિવાય માર્ગનો મર્મનો અંશ કોઈને જણાવ્યો નથી, માટે મુનિ અમારી વાત સમજવી હશે તો અંબાલાલને તમે ઓલા જુવાનિયાને બોલાવજો, મુનિ અમારો પત્ર સમજવો હોય ત્યારે મર્મ સમજવો પડશે. આપણા લૌકિક ગણિત હિસાબ કિતાબ ક્યાંય લગાવશો નહીં. આપણું ડાપણ બહુ ખોટું છે, બહુ ખોટું છે. એક વાર તો આ સ્વચ્છંદ ટળી જવો જોઈએ. આપણો સ્વચ્છંદ બહુ છે, આપણે નવરા થઈ જવું જોઈએ, અને એનો માર્ગ છે. નહીં દે તું પરદેશ કો પ્રથમ લે હી ઉપદેશ, સબસે ન્યારા અગમ હૈ વો જ્ઞાની કા દેશ. જો આનો મર્મ કહે છે પ્રભુ કે પેલા તું ઉપદેશ દેવાનું બંધ કર. જેને હું કઈ જાણું છું એવી સતત જાગૃતિ રહેતી હોય, ઓલવેઝ ઇઝ કોન્શિયસ કે મને બધી ખબર છે, હું બધું જાણું છું, તો કે નહીં, પ્રથમ લેહી ઉપદેશ. અને ઉપદેશ એ જ લેવાનો છે કે તું જે જાણસ એ બધું અવળું છે, એ ભૂલી જા. વિપર્ય છે, બુદ્ધિનો વિપર્યાસ છે. જે જાણ્યું છે તે ખોટું છે, અસત છે. જગતના અભિપ્રાયથી આપણા જ્ઞાનનો આધાર છે, જ્ઞાનીના સત્પુરુષના વચનથી આપણું જ્ઞાન નથી. જે જીવ જ્ઞાનીના બોધથી અભિપ્રાયથી બોધ પામે છે તે જીવને સમ્યક દર્શન થાય છે. 358. આપણે જ્ઞાનીનો અભિપ્રાય ક્યારે લક્ષમાં લીધો નહીં, કારણ કે કેટલીક વાર તો કેટલાક લોકોનો બી લક્ષમાં લેવા જેવો લાગતો નથી. માર્ગના મર્મને જાણવો પડશે. એ માર્ગને, મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાન કાળે પામતા નથી, અને ભવિષ્ય કાળે પામશે નહીં. વાત બહુ સ્પષ્ટ, આમાં ક્યાંય એમ્બિગ્યુટી નથી, અસમંજસતા નથી. શ્રીમદ રાજચંદ્રજીના પત્રોની અંદર આમ ક્લેરિટી ઓફ કન્સેપ્ટ એન્ડ ટ્રાન્સપેરન્ટ ઓનેસ્ટી એન્ડ ઇન્ટેગ્રિટી ટુ ધી કોર. ગમે ત્યારે પૂછો, આ વાત એક જ છે, એક જ સ્વરૂપ છે. જન્મ જન્માંતરનો જોગી છે. માટે બ્રહ્મચારીજીએ કહ્યું આત્મસિદ્ધિ એમને મહાત્મા નથી આવી. જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીધી. શું મહત્વ છે આપણને, મૂલ્ય શું છે? જન્મ જન્માંતરો જેને આમાં કાઢ્યા છે, ક્યાંક અથડાયા છે, કૂટાયા છે, પીટાયા છે, રઝડ્યા છે, અનંત સંસારમાંથી જેને માર્ગ કાઢ્યો છે, અને જ્યારે પણ જ્ઞાન થયું ત્યારે 800 900 900 ભાવનું જ્ઞાન આમ પોતાની આંખ સામે ચિત્રપટની જેમ દેખાય છે. ક્યાં ક્યાં ભૂલ થઈ, ક્યાં ક્ષતિ થઈ, ક્યાં અહમ થયો, ક્યાં સ્વચન થયો, ક્યાં ભૂલાયું, ક્યાં ચૂકાયું, વેર વી મિસ્ડ. એટલી જાગૃતિ છે, કે છે કે તમે પ્રમાદમાં શું પડ્યા છો મોતીલાલ, અમે તો થોડા પ્રમાદમાં આટલા ભવ સુધી રખડવાનું થયું, અને તમારે માટે આવો માર્ગ અમે કાંટા ઝાડા ઝાખડા દૂર કરીને આપીએ છીએ, અને પ્રમાદમાં શું પડ્યા છો? આવો ઉત્તમ યોગ તમને કોઈ કાળે નહીં સાંભળે. એક પુરુષની શ્રદ્ધા કરીને બેસીએ, એની વાતને સમજવા પ્રયત્ન કરે, વારંવાર વિચારવું પડશે. આ એક વારે વાત પૂરી નથી થવાની. સતત જ્યાં સુધી આ બધા બહારના આવરણો અને અંધકાર દૂર ન થાય ત્યાં સુધી આ સતત પ્રયાસ કરવો પડશે, અંતરના જ્ઞાનદીપને જલાવવો પડશે. સ્વાધ્યાય એનો ઉત્તમ માર્ગ છે અને એ પુરુષના વચનોનું પરિણમન થાય એટલા માટે એ પુરુષની ભક્તિ, સમર્પિત ભક્તિ એ એની ભૂમિકા છે. જે શ્રીજીને સહસ્રગમે ક્રિયાઓ અને સહસ્રગમે ઉપદેશો એ એક જ માર્ગ આપવા માટે કહ્યા છે અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે, અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સૌ નિષ્ફળ છે. પ્રશ્ન તરત જ આવે વિચારકો એને કે તમે કહો છો માર્ગ એક જ છે, બે નથી. અને એક બાજુ આપણે કહે કે આ અનેકાંત દર્શન છે, આ સ્યાદવાદનું દર્શન છે, અને જિનેશ્વર ભગવાને તો હજારો પદ્ધતિથી ઉપદેશ આપ્યો છે અને હજારો પદ્ધતિથી ક્રિયાઓ બતાવી છે. અહીંયા તો બધા યોગ છે, જ્ઞાન યોગ છે, ક્રિયા યોગ છે, જપ યોગ છે, તપ યોગ છે, રાજયોગ છે, વિચાર યોગ છે, અનુપ્રેક્ષા છે, મનન છે, ચિંતન છે, ધ્યાવન છે, વયાવચ છે. અરે અમારા તપની અંદર ઉપવાસ છે તો ઉણોદરી પણ છે, ખાઈને તપ થાય. અરે એની અંદર ઉણોદરીની અંદર પણ દ્રવ્ય સંક્ષેપ છે, અમે સંક્ષેપ કરીએ, અમારા કોળિયા સંક્ષેપ કરીએ, અમારા દ્રવ્યોને સંક્ષેપ કરીએ, અમે વિગયનો ત્યાગ કરીએ, એ જ પદાર્થ ખાઈએ, પણ અમારા પરિણામ બગાડે એવા પદાર્થો અમે છોડીને પદાર્થ ખાઈએ. અમારી આયન બિલની કલ્પના છે, વિગય વિનાનો આહાર જીવી શકાય છે, સાત્વિક રીતે રહી શકાય છે. આ બધા તપના પ્રકાર છે અને કોઈ પણ તપ નિર્જરાનું કારણ છે. આ બાહ્ય તપ કીધા, આભ્યંતર તપમાં વિનય કરીએ, પ્રાયશ્ચિત કરીએ, વયાવચ કરીએ, કાયોત્સર્ગ કરીએ, આ બધા તપ છે અમારા. અમારે ત્યાં કોઈ તપને માટે આ એક જ તપ મુક્તિનું કારણ છે એવું નથી કીધું. બાર બાર તપ ભગવાને આપ્યા, નિર્જરા તપ વિના ન થાય. તો નિર્જરા કરવા માટે, એક નિર્જરાનું પરિણામ ઉપજાવવા માટે જગતના જીવોને કહ્યું કે 12 પ્રકારમાંથી જે પ્રકાર તમને અનુકૂળ આવે, પ્રકૃતિને સ્યુટ થાય, સુટેબિલિટી, એડજસ્ટેબિલિટી કરો. આ તો તપ આવ્યું એટલે કેટલી અઠાઈ કરી, અરે તારે આથી અઠાઈ ન થાય, કાંઈ નહીં, ન કરવી. પણ બીજું તપ થાય છે, સ્વાધ્યાયનું તપ થાય છે. આ તો અઠાએ નથી કરીને સ્વાધ્યાય નથી કરવો, હરામખોરી સિવાય કંઈ કરવું નથી ધર્મના નામે. વયાવચે નથી કરવી, તારાથી તપ ન થાય તો સંતોની, ગુરુજનોની, સાધુ સાધવીની, શ્રાવક શ્રાવકોની વયાવચ કર. પુષ્પચુલા સાધવી વયાવચના ઉપર તો કેવળ જ્ઞાન પામી ગયા, એક આચાર્ય મહારાજની વયાવચ કરી, બીજું કાંઈ નહીં. મને ધર્મ સમજ નથી પડતી કે, પણ આચાર્ય મહારાજની સંયમની સાધના એ નિર્વિઘ્ને ચાલે એટલે હું બસ એની સેવા કરીશ, એના કપડાનો કાપ કાઢી આપીશ, એને ગોચરી લાવી આપીશ, એને સવારે ગરમ પાણી લાવી આપીશ, અને સમયસર એ બધું એને મળી રહે અને એનો સંયમ ધર્મ નિરતિચારપણે રહે એટલું જ હું કામ કરીશ. ગોરાણી પાસેથી આજ્ઞા લઈ લીધી અને મુનિ મહારાજની સેવામાં સાધ્વી રોકાઈ ગયા, મારાથી બીજું કંઈ નહીં થઈ શકે. વરસાદ પડે છે અંડરાધાર, આચાર્ય મહારાજ તો મહાજ્ઞાની છે. અને પુષ્પચુલાએ કહ્યું કે ગુરુ મહારાજ આપની ગોચરીનો સમય થઈ ગયો છે, આપ વાપરી લ્યો, પછી કાળ થતો જાય છે. તો કે ગોચરી કોણ લે આવ્યો? તો કે હું ગઈ હતી. તમે ગોચરી લેવા ગયા આ વરસતા વરસાદમાં, આ તો સદોષ ગોચરી થઈ. તમે તો એવા પાણીમાં પગ મૂક્યા હશે, અચિત હશે, અરે સચિત હશે, સોરી સચિત પાણી હશે, એ અમને ગોચરી કલ્પે નહીં. પુષ્પચુલા સાધ્વી કહે છે કે ગુરુ ભગવંત, આપને ન કલ્પે એવી ગોચરી હું લાવું? હું જે જે જગ્યાએ ગઈ છું, જેવી રીતે ગઈ છું, ઉપયોગ સાથે હું ગોચરી વરવા ગઈ હતી, અને મેં ક્યાંય સચિત પાણીમાં વિરાધના કરી નથી કોઈ જીવની, અને આ નિર્દોષ ગોચરી છે, આપ સુખેથી વાપરો. તો કે પાણીની અંદર સચિત અને અચિતનો ભેદ તમે કેવી રીતે જાણ્યો? તો કે જ્ઞાનથી. કયું જ્ઞાન? તો કે અપ્રતિપાતી જ્ઞાન અમને થયું. આ કેવી રીતે થયું? કે આપની કૃપાથી, આપની વયાવતથી ગુરુ સમજી ગયા કે આને કેવળ જ્ઞાન થયું છે. કેવડી સિવાય આ સચિત અને અચિતના આવા સૂક્ષ્મ ભેદ કોઈ કરી ન શકે. ગુરુ કહે છે, અમને ક્ષમા કરજો કે તમારી અમે કેવડીની સેવા લીધી, પણ શાસ્ત્રોનો માર્ગ કહે છે કે ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન. અને ઓલો સિદ્ધાંતના પૂછડા વાળો આવે કે ના, એ વિનય કરે જ નહીં, કા એ કરે જ નહીં, પણ તને કોણે, તને શું વાંધો આવ્યો એને વિનય કર્યો હતો, એમાં આપણો કયો ગ્રહ લૂંટાઈ ગયો? એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ. આ કૃપાળુ દેવે તો આવા માર્ગના એવા રહસ્યો કે આવી આખી ગુરુઓની પરંપરાને ગ્રંથોની પરંપરામાંથી ન મળે એવા રહસ્યો એમને સાદી રીતે ગૂંથીને આપ્યા. લો, માર્ગનો મર્મ પકડો. છૂટવું છે ને, પેલા નક્કી તો કરો કે અમારે છૂટવું છે પ્રભુ, કે વિતંડાવાદમાં પડવું છે. શ્રીજીને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસ્ત્રગમે ઉપદેશો એ એક જ માર્ગને ગ્રહણ કરવા માટે આપ્યા છે. કયો માર્ગ? છૂટવાનો, મુક્તિનો માર્ગ. બસ બંધનના માર્ગ હજાર છે, છૂટવાનો માર્ગ એક છે, એક જ માર્ગ છે. એ માર્ગને અર્થે જો ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે. એ માર્ગને ભૂલીને જો ક્રિયાને ઉપદેશ ગ્રહણ થાય તો સૌ નિષ્ફળ છે. કોના ઉપદેશ અને ક્રિયાની વાત કરી? શ્રી જીનના. ક્યારે નિષ્ફળ છે? જો એ માર્ગને ગ્રહણ કરવો ન હોય અને જીનેશ્વરના ઉપદેશનો તારે લાભ લેવો હોય તો ઉપદેશ નિષ્ફળ છે, અને એ તો જ્ઞાની પુરુષની અસાધના છે, ન કરવી. જ્ઞાની પુરુષના માર્ગમાં આપણે પ્રમાણિકપણે વર્તન ન કરવું હોય તો જ્ઞાનીના આધારથી આપણી શોભા વધારવાનો પ્રયત્ન કરવો નહીં, ન કરવો. નિષ્ઠા હોવી જોઈએ, પહેલા સંનિષ્ઠ રહેવું. સાહેબ, તમે આવી આવી વાત કરો છો તો જગતની અંદર તો અનેક રસ્તાથી અનેક લોકો ગયા છે, જવાબ આપ્યો છે. શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે. જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. જોજો બેનું કોમ્બિનેશન, મહાવીરની વાટથી કૃષ્ણ તરશે અને જે વાટેથી કૃષ્ણ તરશે તે વાટેથી જ મહાવીર તર્યા છે. એ વાટ ગમે ત્યાં બેઠા, ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, ગમે તે યોગમાં જ્યારે પમાશે ત્યારે તે પવિત્ર શાશ્વત સત્પદના અનંત અતિન્દ્રિય સુખનો અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. તે યોગ્ય સામગ્રી નહીં મેળવવાથી ભવ્ય પણ એ માર્ગ પામતા અટક્યા છે, ભવ્ય જીવો પણ અટકી ગયા છે, તથા અટકશે અને અટકતા હતા, અટક્યા હતા. કૃષ્ણ અને મહાવીરનો માર્ગ એક જ છે. જે સત્પુરુષો મુક્તિને પામે છે એ મુક્તિનો માર્ગ એક જ છે. જુઠાભાઈ સાથે પરમ કૃપાળુ દેવનો યોગ થયો મોક્ષમાળાના પ્રકાશન અર્થે. અમદાવાદમાં આ પુસ્તક પ્રકાશનનું કામ કરે અને આ ભવાનિયાથી એ પુસ્તક છપાવવા ગયા, અને એની દેખભાળ કરે જુઠાભાઈ કૃપાળુ દેવને. મહેમાનોની દેખભાળ એ આપણી સંસ્કૃતિનું એક અંગ છે, એટલે એ વારંવાર એના સંપર્કમાં, એના સમાગમમાં આવવાનું બનતું હતું. અને એની અંદર કૃપાળુ દેવે જોયું કે જુઠાભાઈનો આત્મા તો બહુ ઝડપથી આયુષ્ય પૂર્ણતા તરફ ધસી રહ્યો છે. જુઠાભાઈને થોડી આત્મકલ્યાણની જિજ્ઞાસા થઈ. તે વખતે તો આ બધું પ્રિન્ટિંગ પ્રેસ કરવું ને તો એણે પોતાના બીબા ગોઠવવા પડે, અને જે બીબા ગોઠવે ને એ વાંચીને ગોઠવે ને, કે એમને એમ તો બીબા ગોઠવાય નહીં, એટલે મોક્ષમાળા છાપવી હોય તો મોક્ષમાળા વાંચવી પડે ને. એ વાંચતા વાંચતા એને સદભાવ થઈ ગયો કે ઓહો હો, આવું છપાવવા તમે મારી પાસે આવ્યા છો, આ કોણે લખ્યું છે? લેખક તો હું છું. આ લખનાર પુરુષ પરમાત્મા સ્વરૂપ કોઈ પૂરો, એને કહ્યું કે મારી જિજ્ઞાસા એવી છે કે મને તમે ધર્મ પમાડો, તમે મને ધર્મ પમાડો. આપણા વ્યવસાયમાંથી પણ આપણને કોઈ આવો તારણહાર મળે ખરો એવી દ્રષ્ટિ કરી, કે ધંધો કરતા કરતા કોઈ એમાંથી મુમુક્ષુ ગોતી લઈએ, કોઈ મહાત્મા ગોતી લઈએ, કે ભાઈ સંસારના યોગ્ય બિચારો હશે પણ આવો મેળો હોય તો મારે હવે આની સાથે દોસ્તી કરવી છે, આની સાથે ભાઈબંધી કરવી છે, આ મને માર્ગ બતાડશે, આ મને તરાશે. કૃપાળુ દેવે કહ્યું કે સમય ઓછો છે આની પાસે, આ હવે આ લાંબો માર્ગ કાપી શકે એવો આયુષ્યનો યોગ નથી. કૃપાળુ દેવે એને એક જ શબ્દ કીધા, જુઠા ભાઈ, જ્યાં ત્યાંથી રાગ દ્વેષથી રહિત થવું એ જ મારો ધર્મ છે, અને હું તમને અત્યારે બોધી જઉં છું, આગળ ઉપર પણ એ જ. આત્મામાંથી રાગ દ્વેષ ગયે, ગમે ત્યાં બેઠા, ગમે તે સ્થિતિમાં, ગમે તે જગ્યાએ કેવળ જ્ઞાન થાય, પણ રાગ દ્વેષનો કણિયો પણ જો અંદર હશે તો પહાડ ઉપરથી પડતું મૂકે તો પણ મુક્તિને પામે નહીં. તું ભૈરવના પહાડ ઉપર જાને, ઉસકા જ્યાં મારવા હોય ત્યાં માર, ગંગામાં પડ તોય તારી મુક્તિ ન થાય, બીજાની થાય જેને તું નડતો હતો. અપેક્ષા એ મુક્તિ, બીજો એક ગયો. એક એ છે કે એ વાટ આ મહાવીર અને કૃષ્ણ જે વાટે તર્યા છે એ વાટ ગમે ત્યાં બેઠા, ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, ગમે તે યોગમાં જયારે પમાશે એ વાત આપણને મળવી જોઈએ, જે મહાવીરને મળી છે અને જે કૃષ્ણને મળશે. આ ત્રિકાલા બાધિત ધર્મ છે, એ જયારે પમાશે ત્યારે તે પવિત્ર શાશ્વત સત્પદના અનંત અતિન્દ્રિય સુખનો અનુભવ થશે, અને તે વાત સર્વ સ્થળે સંભવિત છે. સાહેબ, એ વાત તો કઈ મહાવિદ્યમાં રાખી છે તમે? સર્વ સ્થળે એટલે સમજાય છે ને, સર્વ સ્થળે સંભવિત છે, પણ યોગ્ય સામગ્રી નહીં મેળવવાથી ભવ્ય પણ એ માર્ગને પામતા અટક્યા છે, અટકશે અને અટક્યા હતા. આ માર્ગ સર્વ સ્થળે સંભવિત છે, પણ એ માર્ગને પામવા માટેની યોગ્ય સામગ્રી એ નથી મળી, એટલે ભવ્ય જીવો પણ આ માર્ગને પામી શક્યા નથી. ભવ્ય એટલે ખરેખર મોક્ષને યોગ્ય જીવો છે, એ પણ રહી ગયા, અટકી ગયા. આવા તો કેટલાય રોકાઈ ગયા છે. વાતની ગંભીરતા જો બેસે તો સારું. ભવ્ય જીવો અટકી ગયા, યોગ્ય સામગ્રી ન મળી. આની સામગ્રી શું? આ વાત મેળવવાની સામગ્રી શું? બીજું કઈ શોધમાં? એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ, વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈએ. ઇઝ ઇટ એન ઇલેક્શન પ્રોમિસ? આ કોઈ મેનિફેસ્ટો છે કોઈ કંપનીનો? પણ છતાં કે છે મારી પાસેથી લેજે, કારણ કે તારે માગવા આવવું નહીં પડે અને મારે પણ આપવાની જરૂર નહીં પડે. હી શ્યોર. પણ સત્પુરુષને ઓળખવામાં ધ્યાન રાખજે. નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી, સાંભળવામાં નથી, છતાં અનુભવમાં આવે એવી જેની વાણી છે, અને અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી. શોધવા નીકળતો હો તો દ્રષ્ટિ લઈને નીકળજે. મુમુક્ષુના નેત્રો જ મહાત્માને ઓળખે છે, આપણા જેવાના નેત્રોથી મહાત્મા પણ ઓળખાતા નથી. સામગ્રી મુમુક્ષુતા, સામગ્રી એવી દશા. સત્પુરુષ તો મળે, પણ સત્પુરુષને મેળવતા પેલા તારી યોગ્યતા. જો યોગ્યતા નહીં મળે, કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષે અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં ઉપજે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. આ પ્રભુએ નિર્માણમાં મૂકી દીધા. આ ગાથા હજી 40 આવી. આત્માના પદ તો હજી સમજાવવાના છે. શિષ્ય કહેવાનો છે કે સાહેબ આત્મા જ નથી, અહીંયાથી શરૂ એ બધું પછી આવશે 76 ગાથાઓ સુધી. પણ ત્યાર પેલા કીધું કે તારી મુમુક્ષુતા હશે તો પ્રભુતા દૂર નથી. યોગ્ય સામગ્રી દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ. આ જોગાનું જોગ તારી પોતાની યોગ્યતા પછી સત્પુરુષનો યોગ તને થાય. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુવાય, પછી બોધ સુવાશે ત્યાં સુધી તો બોધ બોધ ઠોકાણે એના ઠેકાણે રહેશે. બોધને ઝીલનાર જોઈએ. બોધ આપણા અંતકરણની નિર્મળતા ન હોય, વિષય કષાયથી આપણું ચિત્ત એની મલિનતા ખસી ન હોય, તો સદગુરુનો બોધ શું ઉપકારી થાય, કેમ પરિણામ પામે. ઉકેડાની ભૂમિની અંદર વરસાદ થાય તો એમાં કઈ મોલ ન પાકે. ખેતર ખેડેલું હોવું જોઈએ, શુદ્ધ હોવું જોઈએ, સ્વચ્છ હોવું જોઈએ, ખાતરયુક્ત હોવું જોઈએ. એટલા માટે કે ખેડાયેલા ખેતરમાં માટીમાં આર્દ્રતા છે, એ ભીનાશને પકડી શકશે વરસાદની. અને વરસાદની ભીનાશમાંથી વાવેલા બીજમાં અંકુરા ફૂટે, પથ્થરમાં અંકુરા ન ફૂટે. કાળ મીંડ પથ્થર જેવા આપણે આપણી ભૂમિનું ખેડાણ કર્યા વિના આપણે સદગુરુના બોધનો વરસાદ વરસે એટલે મોલ થાય ભૂલી ગયો તું. વરસાદ વરસે એટલે મોલ ન થાય, પણ યોગ્ય જમીન હોય તો મોલ થાય. એક કારણ છે, ફર્ટિલિટીનું એક કારણ છે એ ભેજ અથવા આદરતા. અરે વરસાદ ન વરસે તો નહેરના પાણીથી એ લાભ મળે, એમાં એવું થોડું છે વરસાદ વરસવો જોઈએ. પણ પોતાની ફળદ્રુપ ભૂમિ તો જોઈએ જ. કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈ, એકાગ્ર ભાવથી સમ્યક યોગે જે માર્ગ સંશોધન કરવાનો છે તે એ જ છે. મતભેદ મૂકી દેતો, મતભેદથી માર્ગ મળશે જ નહીં. આનંદગનજીનું કાલ આપણે વિચાર કર્યું, તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પારણે પહોંચે કોઈ. જેને એમ હોય તો ઇન્ટેલિજન્સ જિમ્નેશિયમ કરીશ અને માર્ગને મેળવીશ. આ પાથ ઇન્ટેલિજન્સ જિમ્નેશિયમનો નથી, આ અંતરની તારી શોધનો છે. આ તારું આત્મબળ કેટલું છે, બુદ્ધિબળનું કામ નથી. બુદ્ધિબળવાળા તો ખત્તા ખાશે, ક્યાંય ખોવાઈ જવાનો છે, કાળની ગરતામાં ક્યાંય ગોઈતો નહીં જડે. પણ આ આત્મ અંતર સંશોધન કૃપાળુ દેવે પત્રાંક 47માં બહુ સરસ લખ્યું છે. ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતર સંશોધન કોઈક મહાભાગ્ય સદગુરુના અનુગ્રહે પામે છે. આ આપણે વિચાર કરીએ છીએ, યોગ્ય સામગ્રી મળવી જોઈએ, આપણી મુમુક્ષુતા, આપણું જિજ્ઞાસુપણું અને સત્પુરુષનો બોધ. નિર્દોષ પુરુષ, નિષ્કારણ કરુણાશીલ પુરુષ, જેને આપણા આત્મકલ્યાણની અંદર કોઈ પણ પ્રકારના મતલબ વિના રસ છે, આવો જોગાનુજોગ એ યોગ્ય સામગ્રી છે. માન્ય માન્ય, ભેદા ભેદ કે સત્યાસત્ય માટે વિચાર કરનારા કે બોધ દેનારાને માટે, મોક્ષને માટે જેટલા ભવનો વિલંબ હશે તેટલા સમયનો સંશોધકને તે માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હશે. આ માન્ય માન્યની અંદર વર્ષોના વર્ષો સુધી ઉપદેશ દે, ભેદા ભેદની અંદર માથા પછાડે બધા વિદ્વાનો ભેગા થાય, છ છ મહિના સુધી ચર્ચા કરે કે નિમિત્તથી કામ થાય કે ઉપાદાનથી કામ થાય, અને છ મહિને ઠરાવ એક જ પાસ થાય કે આપણે કોઈ એક સર્વાનુમતિ ઉપર આવી શક્યા નથી, કોઈ નિર્ણય લઈ શકાય એમ નથી. વ્યવહાર કે નિશ્ચય કર, ચર્ચા કર, જિંદગી વહી જાય તો શું વ્યવહાર કે શું નિશ્ચય, નહીં માંથી નીકળતા જ નથી. નહીં તો સત્યને શોધવાનું છે, નહીં માંથી તો સત્યની ઉપલબ્ધિ થાય, નહીં માંથી તો સત્યનો સરવાળો કરાય. કોઈ બાદબાકી કરે, નિશ્ચય પકડાય તો વ્યવહારની બાદબાકી કરાય, અને વ્યવહાર હાથમાં હોય તો નિશ્ચયની બાદબાકી કરાય. માત્ર તર્કના આધારે માર્ગને પકડવો છે, માર્ગનું સ્વરૂપ સમજાયું નથી, હજુ મર્મ પકડાયો નથી, મર્મ એકાંતિક છે જ નહીં, બધું અપેક્ષ છે, સાપેક્ષ છે. એટલે કે છે કે આવો ઉપદેશ દેનારાને, બોધ દેનારાને, એને જેટલા ભવનો મોક્ષનો વિલંબ હશે એટલો આજે સીધો સાધો મોક્ષના આંગણે ઉભો છે ને એને વિલંબ નહીં થાય. એ તો કહેશે કે બધું પ્રભુ બરોબર છે, આપ કહો તે તહતે. શ્રદ્ધાથી બેસ, સાધકનું બળ શ્રદ્ધા છે, સમ્યક દર્શનનું સ્વરૂપ શ્રદ્ધા છે, આસ્થા છે. અપ્ત પુરુષના વચનની શ્રદ્ધા એ પેલું સંકેત છે, પત્રાંક 751. અને આત્મસિદ્ધિમાં હજુ શિષ્ય તો આવ્યો છે, આવવાનો છે, ત્યારે પેલા કૃપાળુ દેવે એને સંકેતનો એક ઇલકાબ આપી દીધો છે. સ્વચ્છંદ મત આગ્રહત જી વર્તે સદગુરુ લાર, સમકિત તે. બસ કોઈ કઈ બોલું, રોજ આત્મસિદ્ધિ બોલો છો, હું રાહ જોઉં છું કે કઈ જીલી લ્યો. ભાવમાં ઉતરો, શબ્દમાં ઉતરો, એવા ઉતરો કે ઊંઘમાંથી પણ કે કોઈ પણ આ જન્મમાં નહીં, જન્મો જન્મની અંદરથી આ સંસ્કાર જાય નહીં આત્મા ઉપર પડેલો. આત્મસિદ્ધિનો કદાચ રખડવાનું થાય, ભલે રખડીએ, પણ હવે તારો પ્રભુ, તારો માર્ગ ને એનો પાવર અમે લઈને જશું અહીંથી. સમચિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. કોને સંકેત? 17મી ગાથામાં કોને સંકેત? જેને સ્વચ્છંદ મત અને આગ્રહ છોડી દીધો છે અને સદગુરુને પ્રમાણ ગણ્યો છે, તો કે એને એટલો વિલંબ નહીં હોય જેટલો વિલંબ આ ઉપદેશ દેનારાને હશે, આ બોધ દેનારાને હશે. આ અમારા જેવાને ભગવાને સજા કરી દીધી છે કે જો આમાં પડ્યા, તમે બોલતા આવડી ગયું, વાચાળતા આવી ગઈ, તર્ક કહેતા આવડે છે, એટલે પતી ગયું, ગમે તે બાપમાનું એમ છૂટ તમને. પુરુષને વફાદાર રહ્યો, એના વચનો હાથમાં લીધા છે, એની વાત કયો, એની વાત, એને શું કેવું છે? સમજાવો તો કયો, ન સમજાવો તો બંધ કરો, વાત પૂરી છે. વિશેષ શું કેવું? જો આટલું કહીને શું કેવું વિશેષ? તે માર્ગ આત્મામાં રહ્યો છે, આત્મત્વ પ્રાપ્ય પુરુષ નિર્ગ્રંથ આત્મા જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ અર્પશે ત્યારે વાટ મળશે, ત્યારે જ મતભેદાદિક જશે. મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી, વિચારીને જેણે મતભેદને ટાળ્યો તે અંતર્વૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે. અંતર્વૃત્તિ થાય ત્યારે મતભેદને ટાળીને અંતર્વૃત્તિને પામીને કૃપાળુ દેવે આ કહ્યું છે કે કેટલું દુષ્કર છે. 140 પત્રની અંદર લખ્યું છે કે સંશોધક, બસ આપણી વાતને પૂરી કરીશું, સંશોધક પુરુષો બહુ ઓછા છે. મુક્ત થવાની અંતઃકરણની જિજ્ઞાસા રાખનારા અને પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. જ્યાં પૂછવા જાઓ ત્યાં સર્વ પોતપોતાની ગાય છે, પછી તે સાચી કે જૂઠી તેનો કોઈ ભાવ પૂછતું નથી. કેટલું માણા ભેગું થયું, પણ માણા તો ભેગું થાય, કોઈક નાગો માણા નાચે તો માણા ભેગું થાય. એમાં તને આશ્ચર્ય શું થઈ ગયું છે, પણ માણા ભેગું થયું એનું. આવા નાના નાના ક્ષુલકની અંદર મુમુક્ષુ રોકાય, અસ્થિર થઈ જાય, જિજ્ઞાસુ એની વાતને બદલાવી નાખે, આપણો પંથ ફંટાઈ જાય. જેમ ફરવા નીકળો તો બીડી પીવાનું મન થયું, તે બીડી હળગાવવા માટે સામેથી પવન આવતો હતો, ઊંધો ફરીને આવેલો, બીડી હળગીને હેલો કઈ દિશામાં પાછું, અરે ભાઈ તું કઈ દિશામાં જવા નીકળો તો, એવો ખેલ કર્યો છે. કોઈક સંશોધક આત્મા હશે તો તેને અનુભવ ધર્મ ઉપર આવવું દુર્લભ થઈ પડ્યું છે. એટલું સરસ વાક્ય છે કે સંશોધક કરનારા પણ અનુભવ ધર્મ ઉપર પહોંચી શકતા નથી, કારણ કે સંશોધક કરીને પોતાની દુકાન શરૂ કરી દીધી. આનંદગંજીએ કહ્યું, મત મત ભેદે રે જ્યાં